આત્મશ્રદ્ધા. પરમાત્માના અનુગ્રહથી આપણે જે ધારીએ તે કરવા સમર્થ છીએ, આપણાથી કંઈ જ અશક્ય નથી. આ સિદ્ધાંત જાણીને આપણે તેમાં સંમત થઈએ એટલા માત્રથી જ આત્મશ્રદ્ધાના ઉત્કૃષ્ટ ગુણથી પ્રાપ્ત થતી દુર્લભ સિદ્ધિ આપણને મળી જતી નથી. ઉપર્યુક્ત સિદ્ધાંત સત્ય છે એમ આપણે શા આધારે માનીએ છીએ? સતશાસ્ત્રો અને જ્ઞાની પુરુષો કહે છે માટે? જ્યાં સુધી તે સિદ્ધાંતને આપણે સ્વાનુભવમાં ન ઉતારીએ ત્યાં સુધી તે પોથીમાંના રીંગણાની જેમ નિષ્ફળ નીવડે છે, તેથી તેમાં આપણું કંઈ વળતું નથી. જ્યાં સુધી આપણી સાચી શક્તિનો આપણને અનુભવ નથી ત્યાં સુધી જ્ઞાનીઓ કે સતશાસ્ત્રો ગમે તેટલી યુક્તિ પ્રયુક્તિથી આપણને આ સિદ્ધાંત સમજાવે તો પણ આપણી અશ્રદ્ધામાં લેશ માત્ર ઘટાડો થતો નથી. જ્યારે આપણને પોતાને એ સિદ્ધાંતનો સ્વાનુભવ થાય અને આપણે ભાગે આવેલું કોઈ પણ કાર્ય કે કર્તવ્ય સફળતાપૂર્વક કે ખંતપૂર્વક પૂર્ણ કરીએ ત્યારે જ આપણે માટે એ સિદ્ધાંત સત્ય તેમજ સાર્થક થયો ગણાય. માનવ સમાજનો મોટો ભાગ આ સત્ય સિદ્ધાંતના અનુભવથી વંચિત રહેલો છે. આપણે કથા, પ્રવચન વગેરે પ્રસંગોએ લોકોને વારંવાર બોલતા સાંભળીએ છીએ કે વૈરાગ્યથી નિર્ભયતા આવે છે, સત્ય ને અહિંસાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે, પરમાત્માના કલ્યાણકારી સદગુણો કેળવવાથી સદા સુખ શાંતિ ને આનંદ મળે છે, પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ધ્યાન ને અનન્ય ઉપાસનાથી સર્વસિદ્ધિની ઉપલબ્ધિ થાય છે. પરંતુ આવા વિધાનોનો ભાગ્યે જ કોઈને વાસ્તવિક અનુભવ હોય છે. આ બધું બોલવામાં વ્યક્તિ પોતાની મહત્તા સમજે છે, સુંદર ભાષામાં બીજા ઉપર તેનો પ્રભાવ પાડવાની કોશિશ પણ કરે છે, અને થોડું સારું બોલતા આવડ્યું એટલે તેનું કર્તવ્ય પૂરું થઈ ગયું તેમ માની બેસે છે. પરંતુ જે વચનોને તે સિદ્ધાંત રૂપે સ્વીકારે છે એની સત્યતાનો અનુભવ કરવા તે ભાગ્યે જ પુરુષ પ્રયત્ન કરે છે. વાલા મિત્રો, સત્પુરુષો અને સતશાસ્ત્રો પાસેથી સિદ્ધાંતો જાણવાની ના નથી. બેશક અનેક સિદ્ધાંતો આપણે જાણીએ, પણ ફક્ત તેને જાણીને બેસી ન રહીએ. એક પછી એક સિદ્ધાંતને લઈ અનુભવની એરણ ઉપર તેને ચકાસી તે સાથી સત્ય છે તે સિદ્ધ કરીએ. અનુભવથી કરેલા નિશ્ચયનું નામ જ જ્ઞાન છે. બીજું બધું ઉપલક્યું જ્ઞાન તો પોપટિયું જ્ઞાન છે. તે જગતના પદાર્થો કે પ્રક્રિયાઓ સંબંધી અમુક પ્રકારની માહિતી માત્ર જ છે. પરમાત્માના અનુગ્રહથી આપણે ધારીએ તે કરવા સમર્થ છીએ એ આપણે પોતે અપરોક્ષપણે અનુભવવાનું છે. એ અનુભવ પુરુષ પ્રયત્નમાં જોડાવાથી જ થાય છે. સમુદ્ર રત્નાકર કહેવાય છે, તેમાં મોતી માણેક વગેરે અનેક રત્નોના ભંડાર ભરેલા છે. એમ કાંઠે ઉભા ઉભા માન્યા કરવાથી કોઈ ધનવાન બની જવાતું નથી, પરંતુ સમુદ્રને તળિયે ડૂબકી મારીને તે રત્નોને બહાર લાવીને યોગ્ય વ્યક્તિને યોગ્ય કિંમતે વેચવાથી ધન પ્રાપ્ત થાય છે. તેવી રીતે આપણા આત્મ સ્વરૂપમાં અગાધ સામર્થ્ય રહેલું છે તે કેવળ વાતો કરવાથી અનુભવાતું નથી, પણ પુરુષ પ્રયત્ન કરવાથી જ અનુભવાય છે. પરમાત્માની અસીમ કૃપાથી હું ધારું તે કરવા સમર્થ છું એ સિદ્ધાંતને સ્વીકાર્યા પછી પ્રાપ્ત થયેલું દરેક કર્તવ્ય બજાવવા આપણે તત્કાળ પૂર્ણ શ્રદ્ધા સાથે સન્નિષ્ઠ પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. એ કામ ઘણું મુશ્કેલ છે, મારાથી તે નહીં થઈ શકે તેમ બોલવાનો કે વિચારવાનો હવે આપણને કોઈ અધિકાર નથી, કારણ કે પરમાત્માની અસીમ કૃપાથી હું ધારું તે કરવા સમર્થ છું એવો સિદ્ધાંત આપણે સ્વેચ્છાએ સ્વીકાર્યો છે. હું કરું તો ખરો, પણ આટલી મુશ્કેલીઓ નડે છે, આટલી અડચણો છે, એ ન હોય તો મારી પણ કેટલીક મર્યાદાઓ છે, એવા મિથ્યા પ્રલાપો આપણે કરી શકીએ નહીં. ત્યારે હવે શું કરવું? તો પરમાત્મા ને સત્પુરુષના વચનમાં અડગ શ્રદ્ધા સાથે કમ્મર કસી પુરુષ પ્રયત્નમાં જોડાઈ જવું જોઈએ, એ જ આપણું કર્તવ્ય. કોઈ પણ કાર્ય કરવાથી જ આવડે છે અને તેમાં સફળતા પણ પુરુષ પ્રયત્નથી જ મળે છે, એ નિયમ અબાધિત છે, તે હંમેશા સ્મૃતિમાં રાખવો ઘટે. પુરુષ પ્રયત્ન કરીને ધારેલા કાર્યને પૂર્ણ કરીએ અને અનુભવપૂર્વક જાણીએ કે એ કાર્ય કરવા આપણે સક્ષમ હતા જ. એક કાર્ય પૂરું થયે, બીજા કાર્યો હાથમાં લઈ તેને પણ પ્રથમની જેમ પરમાત્મામાં ને સત્પુરુષમાં અતૂટ શ્રદ્ધા, ધીરજ અને અસ્ખલિત પુરુષ પ્રયત્ન દ્વારા પાર પાડીએ. આમ અનુભવથી આપણે જોઈ શકીશું કે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શક્તિનો અનંત ભંડાર આપણા ચૈતન્યમાં પ્રભુએ ભરી જ રાખેલો છે. ગમે તેવા કઠિન જણાતા કાર્યો પણ પછી સરળ લાગવા માંડશે અને આત્મશ્રદ્ધાનો અમૂલ્ય ગુણ ક્રમે ક્રમે વિકસતો જ રહેશે. જેમ જેમ પુરુષ પ્રયત્ન થતો જશે તેમ તેમ આત્માનું સામર્થ્ય વધુ ને વધુ પ્રગટતું જશે. ત્યારે આપણને પ્રતીતિ થશે કે પરમાત્માના અનુગ્રહથી આપણા આત્મામાં રહેલું સામર્થ્ય ને શક્તિ અપાર ને અપાર છે. તે પ્રગટ થતા જ જાય છે, તેનો કોઈ અવધિ જ નથી. ત્યારે જ આપણે છાતી ઠોકીને ખાતરીપૂર્વક કહી શકીશું કે પરમાત્માના અનુગ્રહથી હું ધારું તે કરવા સમર્થ છું. આત્મા પરમાત્માની કૃપાથી સર્વ કંઈ કરવા શક્તિમાન છે. ત્યારે આપણું જ્ઞાન સાચું હશે, કારણ કે તે અનુભવમાંથી પ્રગટેલું જ્ઞાન હશે. ઉપર્યુક્ત સૂત્રની પાછળ માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ એક પ્રબળ સકારાત્મક અભિગમ રહેલો છે, તેથી કાર્યની સફળતાને અદ્ભુત વેગ મળે છે, એટલે દરેક કાર્ય સરળ લાગવા લાગે છે. આપણે જાણીએ છીએ કે રાઈના નાના દાણા જેવડા વડના બીજમાં વિરાટ વટવૃક્ષ બનવાનું સામર્થ્ય છુપાયેલું છે, પરંતુ તેને ફળદ્રુપ ભૂમિમાં રોપાઈ પૃથ્વીમાં તથા વાતાવરણમાં રહેલા સૂર્યપ્રકાશ વગેરે પોષક દ્રવ્યોનું તથા પાણીનું પોષણ ન મળે તો તે વટવૃક્ષ રૂપે વિકસી ન શકે. તેમ આપણા આત્મસ્વરૂપમાં સારાય વિશ્વનું આધિપત્ય કરવાનું, સમગ્ર પ્રકૃતિ ઉપર પ્રભુત્વ ધરાવવાનું સામર્થ્ય છે. અરે એથી પણ અધિક પરમ તત્વ પરમાત્મા રૂપ પૂર્ણ પુરુષોત્તમ રૂપ થવાનું અગાધ સામર્થ્ય પણ છે. તે માટે પ્રયત્નપૂર્વક દ્રઢ શ્રદ્ધા, પ્રેમ ભક્તિ, અનન્ય ઉપાસના ને નિષ્ઠાથી પરમાત્માના સ્વરૂપને ઉપાસી તે પરમ તત્વ પરમાત્મા ભાવનું આપણા ચૈતન્યમાં પ્રગટીકરણ કરીએ તો જ તેનું સામર્થ્ય પ્રગટ થઈ શકે છે, અન્યથા નહીં. ડાબલીમાં રાખેલા વડના બીજ વટવૃક્ષ રૂપે વિકાસ ન પામી શકે. હું પરમાત્માના અનુગ્રહથી તેમના સ્વરૂપના યથાર્થ જ્ઞાન, ધ્યાન ને ઉપાસનાથી પરમાત્મા રૂપ પૂર્ણ પુરુષોત્તમ રૂપ થવા સમર્થ છું એમ દ્રઢ શ્રદ્ધાથી માની ક્રમે ક્રમે તે માર્ગે અધિક ને અધિક પુરુષ પ્રયત્ન કરવાથી જીવ મટીને શિવ બની શકાય છે, નરમાંથી નારાયણ બની શકાય છે. સુખ દુઃખ, શીત ઉષ્ણ, રાત દિવસ, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ, મારું તારું, માન અપમાન, રાગ દ્વેષ, શુભ અશુભ, નિંદા સ્તુતિ, આશા તૃષ્ણા વગેરે દ્વંદ્વોથી તથા અનંત પ્રકારના દુઃખો, આધિ વ્યાધિ ઉપાધિ તથા અધ્યાત્મ અધિભૂત અધિદેવ એ ત્રિવિધ તાપથી પર થઈ જન્મ મરણના ભયથી રહિત થઈ મુક્ત દશા પ્રાપ્ત કરી શકાય છે. એ આત્માનું અમર્યાદ અદ્ભુત સામર્થ્ય નથી તો બીજું શું છે? આપણા ચૈતન્યમાં અમર્યાદ અપાર સામર્થ્ય છે, એ નિર્વિવાદ સત્ય છે, પરંતુ તે અપાર સામર્થ્ય ક્રમે ક્રમે અભ્યાસ દ્વારા પ્રગટાવવાનો પુરુષ પ્રયત્ન અનિવાર્ય છે. દાખલા તરીકે બીજને જોઈએ કે તે કેવી રીતે વિકાસ પામે છે. જમીનમાં વાવ્યા પછી આરંભમાં તો તે માત્ર નાનો સરખો અંકુર બહાર કાઢે છે, પછી એ કૂંપળોમાં વધીને પાંદડીઓમાં વિકસે છે, ત્યારબાદ નાની નાની શાખાઓમાં વિકસીને અંતે વિશાળ વૃક્ષરૂપે થાય છે. આ બધું ક્રમે ક્રમે વિકાસ પામવાની પ્રક્રિયા છે. એક સામટું કંઈ થઈ જતું નથી. એ જ પ્રમાણે સાધકની ચેતનાનો વિકાસ પણ ક્રમે ક્રમે સધાય છે. પ્રયત્ન દ્વારા વિકાસની સાથે સાથે પ્રભુ કૃપાથી વધુને વધુ સામર્થ્ય, પ્રકાશ, જ્ઞાન, દિવ્યતા વગેરેનો આવિર્ભાવ થતો જાય છે. વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય સ્વરૂપે તત્વતઃ સરખા જેવા જણાય છે, પણ પુરુષ પ્રયત્ન અને પાત્રતાના ભેદથી સર્વેમાં ઘણો ફરક પડી ગયેલો જણાય છે. કોઈક આપણા કરતાં અધિક જ્ઞાની ને સમર્થ હોય છે, અથવા આપણે અન્ય કરતાં અધિક જ્ઞાની ને સમર્થ હોઈએ છીએ. એનું કારણ આપણે અથવા બીજાએ સ્વપ્રયત્ન, પ્રભુ તથા સત્પુરુષની કૃપા અને અનુભવથી આત્માનું અધિક સામર્થ્ય પ્રગટાવેલું હોય છે. તેથી જ આવો તફાવત રહે છે. આ જગતમાં અનુભવ જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે, અને તે જ્ઞાન પ્રભુ કૃપા અને પુરુષ પ્રયત્નથી જ ઉદ્ભવે છે. કેવળ બૌદ્ધિક મનોરંજન માટે પોપટિયા જ્ઞાનને વાદ વિવાદમાં, વિતંડાવાદમાં કે વાતોમાં મૂકવાથી ચૈતન્યનું સામર્થ્ય પ્રગટી શકે નહીં. પરંતુ પ્રત્યેક જાણેલી વાતને કે સિદ્ધાંતોને આચરણમાં મૂકીને તેને આત્મસાત કરવાથી, તેનો સ્વતઃ અનુભવ કરવાથી જ પ્રગટે છે. વાતોના વડા ને સાચા વડામાં જેટલો ફેર છે, તેટલો જ શબ્દ જ્ઞાન, વાચ્યાર્થ જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં તફાવત છે. કોઈ વ્યક્તિ પાસે ધન દોલત, અન્યની સહાય વગેરે કંઈ ન હોય, પણ આત્મશ્રદ્ધા, પુરુષ પ્રયત્ન અને તેથી પ્રાપ્ત થયેલી પરમેશ્વરની ને સત્પુરુષની કૃપા, આટલા જ સાધનો હોય તો પણ તે સમગ્ર વિશ્વને જીતવા માટે સમર્થ બને છે. એથી વિપરીત એની પાસે વિશ્વની સઘળી સંપત્તિ હોય અને તેની સહાયમાં બ્રહ્મા જેવા મોટા દેવો હોય, પણ ઉપરયુક્ત સાધન ન હોય તો તે સામાન્ય તૃણને તોડવા પણ સમર્થ ન બની શકે. આત્મશ્રદ્ધા દ્વારા પુરુષ પ્રયત્ન થાય છે, અને પુરુષ પ્રયત્ન કરતાં કરતાં આત્માનું સામર્થ્ય પ્રગટે છે. તેથી પુનઃ આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ થાય છે. આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ થયે પુરુષ પ્રયત્નોનું પ્રમાણ ને વેગ અત્યંત વૃદ્ધિ પામે છે. આ રીતે આત્મશ્રદ્ધા ને પુરુષ પ્રયત્ન પરસ્પર સહકાર છે. તે બંનેનું યોગ્ય સંયોજન થતા પ્રભુ કૃપા ઉતરે છે, અને તેથી ચેતનાનો એવો વિસ્મયકારક વિકાસ થાય છે કે વ્યક્તિને ક્યારેય એમ નથી લાગતું કે તેનામાં અમુક પ્રકારની શક્તિ નથી. તેના દરેક પ્રયત્નમાં મારાથી એ નહીં થાય એવો સંકલ્પ પણ સ્ફૂરતો નથી. તેને અમર્યાદ, અસીમ સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ પ્રભુની પેઠે જ તે પ્રભુના અનુગ્રહથી સંકલ્પ માત્રમાં જે ધારે તે બધું જ કરવા સમર્થ બને છે. સમગ્ર પ્રકૃતિ ઉપર તે પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે. આત્મશ્રદ્ધામાં દ્રઢતા થવાથી તે ક્રમે ક્રમે પરમાત્માની દ્રઢ શ્રદ્ધામાં પરિણમે છે. માટે આત્મશ્રદ્ધાનું અતિ મહત્વ છે. પુરુષ પ્રયત્નથી જ પ્રભુ કૃપા અને પ્રભુ કૃપાથી જ અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે. જેમને અધિક અનુભવ જ્ઞાન હોય છે, તેમણે અધિક પુરુષ પ્રયત્ન કરેલો હોય છે. જેને અનુભવ જ્ઞાન ઓછું છે, તેનો પુરુષ પ્રયત્ન પણ અલ્પ હોય છે. અધિક પુરુષ પ્રયત્નથી અધિક અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરેલી વિરલ વ્યક્તિઓ જ જગતમાં સફળતા, વિજય અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેઓના જ જીવન સાર્થક અને અન્ય લોકો માટે આદર્શરૂપ અને પથદર્શક બને છે. અહીં અનુભવ જ્ઞાન વ્યાવહારિક તેમજ પારમાર્થિક, પ્રેય અને શ્રેય એ બંને ક્ષેત્રને લાગુ પડે છે. તે લક્ષ્યમાં રહેવું ઘટે. પુરુષ પ્રયત્ન જ દરેક વ્યક્તિ માટે કર્તવ્ય છે એ વાત અહીં સિદ્ધ થાય છે. આત્મશ્રદ્ધાનો ગુણ જાગૃત કરી પુરુષ પ્રયત્ન કરવાનો અદમ્ય ઉત્સાહ વધારનાર મનુષ્યો જગતમાં ખરેખર દુર્લભ હોય છે. કેટલાક લોકો તો આત્મશ્રદ્ધા અને પુરુષ પ્રયત્ન બંનેને ગૌણ કરી બીજાની શ્રદ્ધાને ડગાવી તેના પુરુષાર્થમાં તેને શિથિલ કરી દેતા હોય છે. એમના નકારાત્મક વલણથી, નેગેટિવ એટીટ્યુડ અને નિર્બળ નિર્માલ્ય વચનોથી અનેકને ગંભીર રીતે હાનિ પહોંચે છે. અજ્ઞાનવશ એનો ખ્યાલ પણ તેઓને હોતો નથી. તેવા લોકોના વચનો આવા પ્રકારના હોય છે, અરે ભાઈ, આ કામમાં એટલી બધી મગજમારી છે કે એમાં પડવાથી તમારો કોઈ ભલીવાર થવાનો નથી, તમારે લાયક આ કામ છે જ નહીં. કોઈ કાયદા શાસ્ત્ર લોનો અભ્યાસ કરતો હોય તો તેને કહેશે, ભાઈ હવે આ અભ્યાસમાં કોઈ લાભ રહ્યો નથી. જુઓ, વકીલો અને LLB થયેલાઓ કોટ પેન્ટ પહેરી, ટાઈ લગાવી, પોતાના ખિસ્સાનું ખર્ચી આ કચેરીથી પેલી કચેરી આંટા મારીને ઢીલા ઢસ થઈ જાય છે. એને પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, એના જેવું છે. કોઈ ડોક્ટરી અભ્યાસ કરવા માંગતો હોય તો તેને કહેશે, અરે ભાઈ, અમથા મગજમારી શું કામ કરો છો? આજે ઘરની બહાર નીકળીને અજામ શોધવો હોય તો મુશ્કેલ છે, પણ ડોક્ટરો ને વૈદ્યો તો ગલીએ ગલીએ દવાખાનાના પાટિયા મારી ખુરશી પર બેઠા બેઠા હાથ જ ઘસતા હોય છે. BA, MA, BCOM વાળાઓને તો કોઈ નોકરી જ નથી આપતું. આ બધા અભ્યાસક્રમો હવે નકામા થઈ ગયા છે. એન્જિનિયરોની તો જ્યાં જાઓ ત્યાં લાઈનો જ લાગેલી હોય છે. ઘણા કે છે, ભાઈ હવે સ્વતંત્ર ધંધો કરવાનો તો આ સમય જ નથી, એટલી બધી મંદી છે કે માર્કેટમાં ઊભા રહેવું પણ શક્ય નથી. આવા પ્રકારના માણસોના નબળા વચનોથી અને નકારાત્મક અભિગમથી ઘણા ઉત્સાહી લોકોનું મનોબળ તૂટી જાય છે, આત્મશ્રદ્ધા મંદ પડી જાય છે. આજના સમાજની દુર્દશા થવામાં આવી નકારાત્મકતાવાળા લોકોનો ફાળો ઘણો મોટો છે. પોતાની આત્મશ્રદ્ધામાં દ્રઢ અને પુરુષ પ્રયત્નમાં નિષ્ઠાવાળા, પ્રયત્નશીલ ને કર્તવ્ય પરાયણતાની ભાવનાવાળા મનુષ્યોએ આવા નિર્બળ વચનો ને વિચારો પ્રત્યે બિલકુલ લક્ષ્ય આપવું ન જોઈએ. વર્ષોથી લોકોના મોઢે આવા વચનો સંભળાય છે, તેમ છતાં જગતમાં અનેક વિદ્વાનો, વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો વગેરે બને જ છે ને. તેઓ સારી કમાણી કરીને સુખ સમૃદ્ધિવાળું જીવન જીવે જ છે ને. આત્મશ્રદ્ધાવાળા અને પુરુષાર્થી મનુષ્યો પોતાના ક્ષેત્રમાં ચોક્કસ સફળ થયેલા જણાય છે. એક આશ્ચર્યની વાત એ પણ છે કે પરમાર્થને માર્ગે, પ્રભુ પ્રાપ્તિને માર્ગે પ્રગતિ સાધવા મથતા હોય તેવા ખંતીલા સાધકોને પણ કેટલાક લોકો પોતાના નિર્બળ વચનોથી તેમની સાધનાને મંદ પાડી દેતા હોય છે. આ ખરેખર ખેદજનક બાબત છે. તેઓ કહે છે, ભાઈ, પ્રભુ પ્રાપ્તિ તો આવા હળાહળ કળિયુગમાં બિલકુલ શક્ય જ નથી. આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર અનેક જન્મોની સાધના વગર સંભવી શકતો જ નથી. કેટલાય તપસ્વીઓ રાફડા થઈ જાય એટલી તપસ્યા, ધ્યાન, યોગ વગેરે સાધનો કરે છે તો પણ તેઓને કંઈ પ્રાપ્તિ થતી નથી. કામ, ક્રોધ, લોભ, માન વગેરે દોષો પણ કોઈ જીતી શકતું નથી. મોટા મોટા વિશ્વામિત્ર, ચ્યવન, નારદ, એકલ શૃંગી વગેરે ઋષિ મુનિઓ તથા શિવજી, બ્રહ્મા જેવા મોટા દેવો પણ તેમનાથી પરાભવ પામ્યા છે, તો આપણા જેવા સામાન્ય મનુષ્યનું તો શું ગજું. માટે તેને જીતવાના બધા પ્રયત્નો વ્યર્થ છે, એમાં સમય ને શક્તિનો ખોટો વ્યય કરવા જેવું છે. આવા નિર્બળ નિર્માલ્ય વચનોથી તેઓ પોતાની જાતને તથા બીજાઓને ગંભીર હાનિ પહોંચાડે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના વચનામૃતમાં વચનામૃત ગઢડા પ્રકરણ 17માં આવા વચનો બોલનારને સત્સંગમાં કુસંગ સમ ગણેલા છે અને એવી હિંમત રહિત વાત કરી બીજાને ભગવાનની પ્રસન્નતાના ધ્યાન, ભજન વગેરે સાધનો કરનારને મોળા પાડી, હિંમતહીન બનાવનારને નપુંસક કહી પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવાનું પણ કહ્યું છે. જે મનુષ્ય આવા વચનોની દરકાર કર્યા વગર પ્રભુ તેમજ સત્પુરુષમાં દ્રઢ શ્રદ્ધા રાખી આત્મશ્રદ્ધા દ્વારા પોતાની સાધનામાં મંડ્યા રહે છે, તેઓ પ્રભુ કૃપા પામી પોતાના ધ્યેયને નિશ્ચિત રૂપે સિદ્ધ કરે છે. જેઓ એવા નબળા વચનોથી ભાંગી પડે છે, હતાશ થઈ જાય છે અને પોતાની સાધનામાં શિથિલ બને છે, તેઓ જીવનમાં સફળ થઈ શકતા નથી. વ્યવહારિક કે પારમાર્થિક, પ્રે કે શ્રેય, એ બંને પ્રકારના માર્ગમાં જેને પ્રગતિ સાધવી હોય અને પોતાનું જીવન સાર્થક કરવું હોય તેમણે બીજાના નિરુત્સાહી ને ના હિંમત બનાવનારા વચનોને લક્ષમાં ન લેતા પ્રયત્નશીલ રહી ધૈર્યથી આત્મશ્રદ્ધાના ગુણને દ્રઢ કરતા રહેવું. પુરુષ પ્રયત્ન અને આત્મશ્રદ્ધાના સમન્વય દ્વારા પ્રભુનો અનુગ્રહ થયે જીવનમાં દરેક પ્રકારની સફળતા હાંસલ થાય છે એ નિર્વિવાદ સત્ય છે. આથી મનમાં દ્રઢપણે એવો નિશ્ચય કરવો કે ચૈતન્યમાં બધું જ કરી શકવાનું અપાર સામર્થ્ય પ્રભુએ મૂકેલું જ છે, તેનો વિકાસ સાધવા પ્રભુને ને સત્પુરુષને નિરંતર પ્રાર્થના કરવી અને તેમની અનુકંપાથી જીવનમાં બળ, પ્રકાશ, જ્ઞાન, સામર્થ્ય વગેરે મેળવવા પુરુષ પ્રયત્નથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવું. એ પ્રાપ્ત અનુભવ જ્ઞાનથી આત્માના સામર્થ્યમાં અધિક ને અધિક શ્રદ્ધા પ્રગટાવવી ને અધિક પુરુષ પ્રયત્ન કરવો, તેથી આત્માના અમર્યાદ સામર્થ્યની વાસ્તવિક અનુભૂતિ થઈ શકે. આત્મા સ્વયં પરમાત્મા રૂપ, પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ શકે છે એવું અદ્ભુત અલૌકિક સામર્થ્ય તેમાં રહેલું છે. પરમાત્મા રૂપ થવું એ આત્માના સામર્થ્યની સર્વોત્કૃષ્ટ, પૂર્ણ ને અંતિમ સ્થિતિ છે. એ સ્થિતિએ પહોંચ્યા પછી તે વ્યક્તિ માટે કંઈ જ કરવું શેષ રહેતું નથી, તે પૂર્ણકામ બની જાય છે.